ಹಣವಲ್ಲ ಎಸ್ಸಾಗುತ್ತೆ ಕಾಡು ಬರ್ತೀರಿ. ಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ಸಿನ್ಹ ವಚನಾಮೃತ್ ಇಮ್ಮ 81 ನಂಬರ್ನ ಬೋಲ್ ಉಪರ ಆಪಡೆ ಐವಾಚಿ ಜ್ಞಾನಿ ಧರ್ಮಾತ್ಮನೆ ಭಗವಾನ್ನಿ ಪೂಜಾ ಭಕ್ತಿ ವಗೇರೆನ ಭಾವ ಆವೆ ಅಯ್ಯಾ ಸುಧಿ ಕೊನಿ ವಾತ ಆಪಡೆ ಲೇವಿ ಜ್ಞಾನಿನಿ ವಾತ ಲೇವಿ ಕೆ ಆಪಡಿ ಪಣ ಲೈ ಸಕಾಯ ಆಪಡಿ ಪಣ ಲೈ ಸಕ ಲೇವಿ ಜ್ ಜೋಯೆ ફરક હવે શું પડશે એ આગળ વિચારીએ. આપણી ભૂમિકામાં પણ આપણા જે ઉપકારી છે બીજી રીતે વિચાર કરીએ, આપણે માટે સાધક અને સાધ્ય બે ઉપકારી છે. સાધક એટલે કે અંતરાત્મા, અને જે સાધ્યપદમાં બિરાજમાન છે અરિયંતને સિદ્ધ, કારણ કે આપણે પણ ભવિષ્યમાં સાધક થઈને સાધ્યપદમાં પહોંચવું છે. તો આપણને પણ જ્ઞાનીને તો છે જ, એમની ભૂમિકા છે એમને યોગ્ય. તો જ્ઞાની ધર્માત્માને ભગવાનની પૂજા ભક્તિ અભિષેક યાત્રા જે વધે બધા પ્રકારના વિચારી લેવા વગેરેના ભાવ આવે આવે. ખરેખર એ વિચારવા જેવું છે કે એ ભાવ આવે એ શું છે, સાધક છે કે બાધક છે. સવારના થોડી વાત કરી હતી કે તે તે ભૂમિકાને માટે નુકસાન નથી, પણ આગળ વધવા માટે કે એમાં જે દેવ શાસ્ત્રોની પૂજાના ભક્તિના આદિના મુનિરાજને પણ આવતા હોય છે. અહીંયા જ્ઞાની ધર્માત્મા એટલે ખાલી ચોથા પાંચમાવાળા નહીં, મુનિરાજને પણ, એમને પણ એવો નિયમ નથી કે એમને દરરોજ દર્શન કરવાના, અથવા આપણે જે છ આવશ્યક છે, આપણા છ આવશ્યક ક્યાં ક્યાં છે, જિનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. અને મુનિરાજના ક્યાં છે છ આવશ્યક, ક્યાં હશે નથી ખબર, નથી હમણાં જ વાંચ્યા છે, કંઈ યાદ હોય તો. પ્રતિક્રમણના છ ભેદ કહીએ છીએ ને એ જ મુનિરાજના છે. સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને જો એક બે વિચારવા જેવું છે કે મુનિરાજને એવું કેમ નહીં હોય, જિનેન્દ્રદેવના દરરોજ દર્શન કરવાને એવું કેમ ન હોય. કોઈ મુનિરાજ તો વનજંગલમાં ક્યાંય હોય, ગામ નગરમાં જ આવવાનું ન હોય તો એમને કાંઈ એવું દરરોજ દર્શન કરવાનો એવો નિયમ ન હોય. પણ આપણે તો ક્યાં વસતા હોઈએ છીએ, જંગલમાં કે નગરમાં, તો આપણે માટે ઓફિસે જવાનો ટાઈમ મળતો હોય અને મંદિર જવાનો ન મળતો હોય તો આપણે શ્રાવકના એક બાહ્ય આવશ્યકને પણ પાળતા નથી. મુનિરાજ હોય છે એમને તો એ જુદા હોય છે. તો અહીંયા તો મુખ્યતઃ આપ ચોથા પાંચમાવાળા અને આપણા માટે, અહીંયા મુખ્ય ચોથા પાંચ એના માટે છે કે ભગવાનની પૂજા ભક્તિ વગેરેના ભાવ આવે, પણ તેની દ્રષ્ટિ રાગ રહિત જ્ઞાયક આત્મા ઉપર પડી. આ મોટો આખો આંતરો પડી ગયો. ફરીથી અહીંયા સુધી જો આપણે નથી તો કોઈ આપણી વાત જ નથી. પણ આપણને પણ જિનેન્દ્રદેવના દર્શન, પૂજન, ભક્તિ, સ્વાધ્યાયનો ભાવ આવતો હોય તો ફરક ક્યાં પાડવો છે કે એ ભૂમિકાનો વિકલ્પ છે, પણ વિકલ્પમાં એકત્વ કર્તૃત્વ કરવા જેવું નથી. કારણ કે જો એ વિકલ્પમાં એકત્વ કરી લીધું તો એનાથી આગળ વધવાનો પુરુષાર્થ જ બંધ થઈ જશે. જે જેમાં એકત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ માની બેસે તો એને છોડી નહીં શકે ક્યારે. તો અહીંયા આખું જ્ઞાનીને આ ભેદ પડ્યો છે કે પણ આવું હોવા છતાં પણ તેની દ્રષ્ટિ રાગ રહી નાયક આત્મા. જો કેવો આત્માની વ્યાખ્યા કેવી કરી ગુરુદેવસિંહે, જ્ઞાયક. અને કેવો જ્ઞાયક, અસ્થિ. તો નાસ્તિમાં શું લીધું, રાગ રહિત એવા જ્ઞાયક આત્મા ઉપર દ્રષ્ટિ પડી છે ક્યારે? જ્ઞાની ધર્માત્માની નાયક ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ ક્યારે પડી છે? રાગ રહિત નાયક ઉપર જ્ઞાની ધર્માત્માની દ્રષ્ટિ ક્યારે પડી છે? કાયમ માટે તો છે, હજી આના આ જ વાક્યના હિસાબે જે સમયે પૂજા ભક્તિનો રાગ છે તે વખતે રાગ રહિત નાયક ઉપર છે. શું છે બે? રાગ આવે છે શેના માટેનું છે? એક ચારિત્રના પ્રકારમાં છે. જ્ઞાનમાં રાગનું જ્ઞાન છે પણ દ્રષ્ટિમાં તો એનો સ્વીકાર જ નથી. તો રાગ વખતે પણ દ્રષ્ટિ ક્યાં પડી છે? જ્ઞાયક. કેવો જ્ઞાયક? રાગ રહિત આત્મા ઉપર પણ દ્રષ્ટિ ક્યારે પોતાનો વિષય બદલે નહીં ક્યારે. જ્ઞાનમાં પણ શુદ્ધ નહીંથી એ તે આત્મા છે, પણ છતાં પણ ઉપયોગમાં જો વિચાર કરીએ તો જ્ઞાનમાં શું હોય છે? ઉપયોગ બહિર્મુખ થાય છે, પણ દ્રષ્ટિ ક્યારે પોતાના વિષયને છોડે નહીં. અને દ્રષ્ટિ જો પોતાના વિષયને છોડે તો શું થાય? સાધક દશા જ નહીં રહે. એટલા માટે પૂજ્ય ગુરુદેવસિંહની સ્તુતિમાં શું આપણે બોલીએ છીએ? સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે. હંમેશા પછી જ્ઞાનમાં છે ડપતી માહી દ્રવ ગુણ પર્યાય મિલે. તો આખી અહીંયા પહેલી દ્રષ્ટિની વાત કરી છે કે જ્ઞાની ધર્માત્માને જો કોઈ એમ ન વિચારું, જ્ઞાની કોઈક જુદો હોય ને ધર્માત્મા કોઈક જુદો હોય. શાસ્ત્રનું બહુ જ્ઞાન હોય તેનું નામ શું કહેવાય? જ્ઞાની કહેવાય. અને બધા કસાઈની મનતાના પૂજા ભક્તિના બહુ ભાવ કરે એનું નામ શું કહેવાય? ધર્માત્મા કહેવાય. પણ ઘણાને આમ પ્રશ્ન થાય ને, ધર્મ કરવો શું કામ? અમે ખાઈ પીને મજા કરીએ, એમાં વચ્ચે આ શું ગુજરાતીમાં નહીં જરૂર નથી ને? વચ્ચે ઉલટાનું ઓલું કરતા એમાં વળી આ ટાઈમ કાઢવો ને કરવું. એક બહુ જ આશ્ચર્ય છે, બીજાની તો કે જવા દઈએ, કોઈક જૈનને જો આવો પ્રશ્ન થાય તો આશ્ચર્ય થવું જોઈએ. અરે ધર્મ કરવાની જરૂર નહીં, એમ ઉલટાનું હોવું જોઈએ કે મારા ધર્મ વગરનું જીવન નથી, મરણ છે મને. મારા જીવનમાં જો ધર્મની નથી, ભાવના નથી, તો સમજી લેવું મારા માટે શું છે? જીવન નથી પણ મરણ છે. એકવાર શ્વાસ લેવાનું ભલે બંધ થાય, મારે મારા જીવનમાં એક સમય માટે પણ મારે ધર્મ છોડવો નથી. તો અહીંયા તો જ્ઞાની ધર્માત્માની વાત છે કે એમને ભગવાનની પૂજા ભક્તિ વગેરેના ભાવ આવે. જો આ એક ભૂમિકાને સિદ્ધ કર્યું. હવે તે વખતે શું છે તેની દ્રષ્ટિ? શું પણ તેની દ્રષ્ટિ? અને આ દ્રષ્ટિના સમ્યકપણાથી તેને જ્ઞાની કહેવાય છે. ચોથે ગુણસ્થાન વર્તી, પંચમ ગુણસ્થાન વર્તી અને જ્ઞાની શા માટે કહેવાય? ક્ષોપસમ જ્ઞાનની અધિકતા છે, કસાઈની મનતાની અધિકતા છે, એટલે જ્ઞાની ધર્માત્મા કહેવાય. તો શેના માટે? આખો દ્રષ્ટિએ પલટો મારી દીધો છે. જે મોહની અધિકતામાં આખા જગત ઉપર પોતાનું એકત્વપણાનો કર્તૃત્વપણાનો ભાવ હતો, એ દ્રષ્ટિએ આખું શું કર્યું? બહુ ભાષામાં કહે, દ્રષ્ટિએ પોતાનું પડખું ફેરવી નાખ્યું છે. બહારમાંથી અંતર સન્મુખતામાં કે હું કેવો છું? જ્ઞાયક, રાગ રહિત નાયક પરમાત્મા છું એના ઉપર પડી છે. તેને આત્માનું ભાન છે. કોને? તેને એટલે જ્ઞાની ધર્માત્માને આત્માનું ભાન છે. અને તે ભાનમાં તેને સતત ધર્મ વર્જ્ય શબ્દ શું આપ્યો? સતત ધર્મ વર્તી રહ્યો છે. શ્રદ્ધા, શ્રદ્ધા સાથે જ્ઞાન છે એના આત્માનું, જેમ દ્રષ્ટિ છે એવી રીતે આત્માનું શું છે? સમ્યક જ્ઞાન પણ છે. આત્માને વેદન પ્રત્યક્ષથી પ્રત્યક્ષ જાણ્યો છે તો એ પણ જ્ઞાન છે. અને એ શ્રદ્ધા અને જ્ઞાન અને તે ભાનમાં આવી દશામાં સતત, ફરીથી સતતનો અર્થ લેવો છે, જે કે રાગ વખતે પણ એને એમ ન સમજ્યું ઉપયોગ જાહેર બહિર્મુખતામાં છે ત્યારે ધર્મ નથી એમ નથી, સતત. ચલો આમાંય હજી સતત ચોથા ગુણસ્થાન વર્તી લઈએ. કોઈ કયો લઈ શકાય? ચક્રવર્તી હો, છ ખંડના રાજમાં પડ્યો છે, શું વર્તી રહ્યું છે, રાગ કે ધર્મ? કે ભૂમિકા અનુસારનો રાગ પણ છે અને ધર્મ પણ છે. શા માટે ધર્મ છે આવા રાગમાં? કદાચ એમ હશે ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિને જે રાગ હોય ને એના કરતાં રાગ આપણને ઓછો છે, કેમ એનો વધારે ક્યાંથી? એના જેટલો તો વૈભવ નથી આપણને, અને તેથી આપણને રાગ ઓછો છે કે નહીં? સંયોગથી રાગનું માપ માપીશ નહીં. છ ખંડના રાજ વખતે પણ સૌધર્મય ઇન્દ્રને 32 લાખનો વિમાનનો સ્વામી છે, અને છતાં શું છે, એકત્વ 0 છે. અને આપણને પુનના યોગ્ય અલ્પ સામગ્રી છે, પણ એકત્વમાં કેટલા હશે? કોઈ એકય પદાર્થને બાકી નથી. જ્ઞાનની હીનતા છે એટલે મિથ્યાત્વ ઓછું છે એમ ન માનવું. એવું જો માનશું તો એકેન્દ્રી પાસે તો શું છે વૈભવ, અને છતાં એનું શું છે? આખું અહીંયા પરિણામ ઉપરથી વિચારવું છે, સંયોગ ઉપરથી. નહીં તો એ જ્ઞાની ધર્માત્મા હોય, ચક્રવર્તી હોય, સૌધર્મ ઇન્દ્ર આદિ હોય, અરે એનાથી આગળ વિચારીશ. નરકમાં, સાતમી નરકમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા હોય તો એને ધર્મ ક્યારે વર્તી રહ્યો છે? આવા અસાતાના ઉદય સંયોગોમાં ક્યારે છે ને? વિચાર ન કરવો કે નરકના દુઃખનું વર્ણન શેમાં છે? 6 ઢાળામાં છે ને, 1લી ઢાળમાં છે ને. ઇઝ અ ટીપ ઓફ એ આઈસબર્ગ, કયો શું કહેવાય ને, એવું છે. એનું દુઃખનું વર્ણન એ ન થઈ શકે એનું. અરે એનું દુઃખનું વર્ણન સંયોગ રૂપે છે, છતાં પણ એવી અસાતાના એવા ઉદય છે, તો એ કોઈ શાસ્ત્રમાં એનું, એ તો 12માં થોડું કરીને બતાવ્યું છે આપણને. તો અહીંયા તો જ્ઞાની છે ગમે એ સ્થિતિમાં, અને ખરેખર તો જ્ઞાનીને જ્ઞાની કઈ કઈ ગતિમાં હોઈ શકે? 4 ગતિમાંથી કઈ કઈ ગતિમાં હોઈ શકે? ચારેયમાં હોઈ શકે ને. જ્ઞાનીને હજી ગતિમાં ઓળખે છે, જ્ઞાની એના આત્મામાં છે. પણ શું થાય, પોતાના માપે માપે હું ગતિમાં છે તો જ્ઞાની શેમાં છે? અરે કમસે કમ એ જ્ઞાની શબ્દ વાપરીને એમને કોઈ વિશિષ્ટતા રાખજે ને તું. જ્ઞાની રાગમાં વર્તે છે, અરે જ્ઞાની પોતાના આત્મામાં જ્ઞાન ભાવમાં વર્તે છે. આજે કંઈક બોલ્યા ગાથા એવી કંઈક બોલ્યા, લોખંડમાંથી શું બધે અમે બને, કટકાદી બને, અને સોનામાંથી એના આભૂષણ બને. એમ જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે, આવ્યું તું? અજ્ઞાનીના સર્વ ભાવો તો ગમે પરિસ્થિતિમાં હો, સંયોગમાં એમાં, પણ જ્ઞાનીની ધારા કેવી છે એ જ તો અહીંયા આપણને કીધું. તે ભાનમાં તેને આત્માનું ભાન છે, અને તે ભાનમાં તેને સતત સતત આ રીતે બહુ જ વિચારવું છે. આપણે છે ને ધર્મને માટે શું કરી નાખ્યું છે, ટાઈમના શું કરી નાખ્યા હોય, સ્લોટ શેડ્યુલ બનાવી દઉં ને. ધર્મ કરવા માટેના શું હોય છે, આખા વર્ષમાં કેટલા હોય છે, 10 દિવસ. ચાલો 10 દિવસ નહીં, 3 વાર આવે એટલે 30 દિવસ લઈએ, નહીં વચ્ચે કદાચ ઉમેરવા હોય તો અષ્ટાનિકાના બીજા 24 દિવસ ઉમેરી દઈએ, બરાબર છે? હજી વધારે થોડું લેવું, ચાલો બીજા કોઈ લઈશું, લઈ મહાવીર ભગવાનના ને એના. તને ધર્મ કરવાની જરૂરિયાત જ લાગી નથી. જરૂરિયાત લાગી હોય તો કાળના ભાગલા કેમ પાડે છે તું? શ્વાસ લેવાની આપણે ક્યારે હોય, આખા વર્ષની નહીં, 24 કલાકમાં શ્વાસ લેવાનું કેટલા વર્ષે હોય જીવનમાં? આ રીતે કે ભાનમાં સતત ધર્મ વર્તી રહ્યો છે, સાચું સમજે તેને વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહીં. શું સબ કન્ડિશન શું મૂકી, પહેલી શું છે, સાચું સમજે. જ્ઞાની ધર્માત્મા તો છે, તને પણ કંઈક તત્વની સમજણ થઈ, યથાર્થ થયું તો તને તારા ઉપકારી પ્રત્યે એ બહુમાન ભક્તિ આવ્યા વગર રહેશે નહીં. હવે તો હોય કે ન હોય, પહેલાંના જમાનામાં સ્કૂલમાં કે એમાં ભણતા હોય, એ કોઈ ટીચર સામે મળે તો પણ એને શું આપતા, એક રિસ્પેક્ટ આપતા, કારણ કે એના બહારના લૌકિક ભણતર માટે. અહીંયા તો આપણને વિતરાગી ભણતર જ વિતરાગી સમજણ જેને આપી તો સાચું સમજે, પણ કન્ડિશન શું વાપરી છે? સાચું સમજે તો, તો શું છે? તેને વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ, પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત જિનેન્દ્ર દેવ છે, વિતરાગતા પોષક જીન વાણી છે, અને રત્નતયના માર્ગ પર આરૂઢ વિતરાગી ગુરુ મુનિરાજ છે. બધા એ ત્રણેય વિતરાગી ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ, પ્રશસ્ત રાગ એટલે કસાઈની મંદતાના શુભ રાગ, કારણ કે સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેની ભાવ છે તેમાં સેજે ઊંચ કસાઈની મંદતા, એ પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહીં, આમ કહીને સુસિદ્ધ કરવું છે ગુરુદેવસિંહને. પોતાની ભૂમિકા હોય અને એના માટે ઉપકારી પ્રત્યે જો ભાવના નથી તો સમજો, સમજી લેવું, તને કાંઈ સમજણ જ પ્રગટ થઈ નથી. સમજાવણ ઉપકાર સો સમજે જી નસો, એના પ્રત્યે પોતાને ઉપકાર એમના પ્રત્યે જો આપણને લાગે છે તો એમના પ્રત્યે ભક્તિભાવ આવ્યા વગર રહેશે નહીં. તો એ ઉપર આમ આમ કહીને શું સિદ્ધ કરું ગુરુદેવસિંહને? કે એવું નથી તારી ભૂમિકામાં કોઈ રાગ જ ન હોય. આ ભૂમિકા હજી કેવી છે? રાગ ક્યાં સુધી, અબુદ્ધિપૂર્વકના રાગ સહિત ક્યાં સુધી રાગ હોય છે? દસમા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી. બુદ્ધિપૂર્વકનો રાગ ક્યાં સુધી હોય છે? છઠ્ઠા ગુણસ્થાન સુધી. એટલે કોઈ કે ના અમને કોઈ રાગ જ આવતો નથી તો એ સંભવ જ નથી. મુનિરા છે તો પણ એમને 28 મૂળગુણનો છે, એમાં પણ પોતાના ઉપકારીઓ કુંદકુંદ આચાર્યદેવને સ્વયં શેનો ભાવ આવ્યો હતો? સિમંદર ભગવાનનો વિરહ લાગ્યો તો એમને ભક્તિનો ભાવ એમને લાગ્યો હતો. તો એ આચાર્યદેવ જેવી ભૂમિકામાં પણ, અરે ગણધરદેવ હોય તો પણ ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવે. આ ભૂમિકામાં રાગ ન હોય એવી હઠ ન કરવી. પણ શું કરવા જેવું જ તો, કે રાગ તો આવશે પણ રાગમાં એકત્વ કરવા જેવું નથી. કારણ કે જો રાગમાં એકત્વ કરશે તો રાગથી ભિન્નતાનું ભેદજ્ઞાનની ધારાથી મોક્ષ માર્ગ ક્યારેય શરૂ નહીં થાય. ક્યારે પણ એવો હઠ ન કરો કે ભા રાગ જ. અને એમાં આપણી ભૂમિકા ગ્રસ્ત આદી હોય તો એને યોગ કોઈ અશુભ પણ હોય, પણ એવી હઠ કરીને કે મને કોઈ રાગ જ ન હોય તો એવું નથી. તો એ ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહીં. કુંદકુંદ આચાર્યદેવ જેવાએ પણ ભક્તિની રચનાઓ કરી છે બધી, યાત્રાએ પણ જતા હતા, બધા પ્રકાર હોય છે. તો એવું જો હવે એના માટે ગુરુદેવ ખુલાસો જ લે છે, મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે. આવી ગયું? કોની વાત? આપણી વાત નહીં, ચોથે પાંચમા વાળા પણ નહીં, પણ નહીં. કઈ ભૂમિકામાં? છઠ્ઠે સાતમે ઝૂલનારા છે એવા મુનિરાજને પણ એવા, એવા એટલે કોણ? દેવશાસ્ત્ર ઉપર ભક્તિનો રાગ એવા ભાવ આવે છે, આવે છે. કારણ કે હજી શું છે, એ રીતે વિચાર કરીએ તો ચરણાનું યોગ છે ને, ચરણાનું યોગ એમાં શેનું વર્ણન છે? શેનું વર્ણન છે? અધૂરી દશામાં રહેલો નબળાઈનો રાગ. કેવો છે? અધૂરી દશામાં રહેલો અસ્થિરતાનો રાગ. કારણ કે ત્યાં કોના વર્ણનની વાત છે? અણુવ્રતનું અને મહાવ્રતનું. તો યથાર્થપણે કોને હોય છે? એ શ્રાવક દશામાં અને મુનિરાજને. તો એ પોતે કેવા છે? હજી અંતરાત્મા છે, અધુરાસમાં છે. અને એમને કેવો રાગ છે? એ અસ્થિરતાનો રાગ, કમજોરીનો રાગ છે, અને એનું વર્ણન છે. તો એમને પણ હોય છે, એ તો સિદ્ધ કરે છે. અહીંયા ન હોત તો આખો ચરણાનો યોગ જ ન રહે. તો અહીંયા મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે. જો એનો હજી પણ આગળ ખુલાસો, જિનેન્દ્ર પ્રભુના નામ સ્મરણથી પણ ચિત્ત ભક્તિ ભાવથી ઉછળી જાય છે. મુનિરાજ હોય એ પણ એક ભક્તિ, માંગતુંગાચાર્ય શું કર્યું, શું છે ને, કંઈક રચના કરીને એક ચમત્કારિક એવું કર્યું કે બોલીએ એટલે આપણું ઘણું કામ પૂરું થઈ જાય. તો શું કરે છે? સ્વ સ્વયંભૂ સ્તોત્ર છે, શેની વર્ણન છે એમાં? સ્વયંભૂ સ્તોત્ર 24 તીર્થંકરની એની એમાં રચના છે. કોણે રચ્યું ખબર નહીં હોય, નહીં ક્યાંય વાંચી છે કાંઈ? સમંત ભદ્રાચાર્ય સ્તવન મંજરીમાં, એ સંસ્કૃતમાં છે, એનું હિન્દીમાં કરેલું પદ્યાનુવાદ છે. તો 24 તીર્થ પોતે લખે 24 તીર્થંકરની, તે એમ ન હોય તો એમના જો કેવો શબ્દ છે કે જિનેન્દ્ર પ્રભુના નામ સ્મરણથી પણ અંદર એનો ચિત્ત પ્રણતિ ભક્તિભાવથી ઉછળી જાય છે. આજે આખા આપણી ભૂમિકામાં પણ આવવું હોય છે, મુનિરાજના જીવનમાં છે, જ્ઞાનીના જીવનમાં છે, તો આપણને તો નહીં. અમને રાગ, રાગ શેનું કારણ છે? બંધનું કારણ કે મોક્ષનું કારણ? બંધનું, એ તો દરેકને ખબર છે. એટલે અને અમને બંધ જોતો નથી, અને એટલા માટે આવા રાગમાં અમે જોડાતા, એમાં શું વાંધો? સીધી લોજિક છે કે નહીં? તો સારી વાત છે, તું એ રાગમાં નહીં જોડાતો ભગવાનની પૂજા ભક્તિના, એની એની જગ્યાએ તું શું કરીશ? ત્યાં કાળ તો ઊભો છે કે નહીં? તારી પ્રણતિ કઈમાં હશે? ક્યાં હશે? સ્વભાવમાં એકાકાર થઈ ગયો હશે? અરે સ્વભાવમાં એકાકાર થતી પ્રણતિને માટે એક સમયમાં પણ કોઈ રાગમાં ઊભો નહીં રહેતો, ગુણગુણીના ભેદમાં પણ નહીં રહેતો. પણ ન્યા તો એટલો પુરુષાર્થ તો થતો નથી. તો આપણી ભૂમિકામાં આવા હોય છે, મુનિરાજના જીવનમાં, જ્ઞાનીઓના જીવનમાં પણ એવો હોય છે. તો એ વાત લઈને હવે આગળ, અંતરમાં વિતરાગી આત્માનો લક્ષ થાય અને બહારના આકરા રાગ ન ટળે. જો ભૂમિકાનું બેલેન્સ કરાવે, વિવેક કરાવે. અંતરંગમાં વિતરાગી આત્માનું શું થયું છે? લક્ષ, આપણા માટે એક ભૂમિકામાં લક્ષ. બાકી તો જ્ઞાનીઓને મુનિરાજને તો અનુભવ થઈ ગયો છે, પણ અહીંયા તને જો આવા આત્માનું તને વાત ગમે, રૂચે, અને બહારના આકરા રાગ, એનો શું આકરા રાગ એટલે શું? તીવ્ર કસાયના પરિણામ. ભગવાનની પૂજા ભક્તિની જગ્યાએ આવા તને આત્માની વાત ગમે અને તને બહારના આવા તીવ્ર કસાયના રાગ તને હજી ન ટળે ને હજી આવ્યા કરે, એ કેમ બને? બેનો કોઈ મેળ નથી કહેવાનો છે. અંતરંગમાં આત્માની હિત કરવાની ભાવના જાગે છે, તત્વ અભ્યાસની ભાવના જાગે છે, અને બહારના હજી તીવ્ર પાપના, જેને જગતમાં પણ અન્યાય નીતિના જે તીવ્ર પરિણામ હોય એ જો ન છૂટે તો સમજી લેવું શું છે, તને હજી યથાર્થપણે આત્માની મહિમા અધિકતા લાગી કેમ આવું બને? જેમ ઓલું હોય છે એક કાથી હોય આમ, અને એક રેશમની દોરી હોય, બેને કમ્બાઈન કરીને શું બની શકે? કે બે જુદી જાત છે, બેનો કેવી રીતે સંબંધ બની શકે? એમ અહીંયા આત્માના હિતની તને ભાવના જાગી છે, અને બહારના હજી એક લૌકિક પણ અન્યાયના તને પરિણામો નથી છૂટતા, તો બેનો કોઈ સુમેળ મળતો નથી. તો આ રીતે કે બહારના આકરા રાગ ન ટળે, હજી આગળ આવશે બધું થોડુંક, એ કેમ બને? એ કેમ બને એટલે આનો અર્થ શું છે? એટલે એ એક્સપેક્ટેડ જ હોય, ઇમ્પ્લાઇડ જ હોય. તને આત્માની ભાવના જાગી છે તો આવા પરિણામ હોઈ શકે જ નહીં. હવે કોઈ કે ના મેં શું છે બહુ ઇંગ્લિશ લિટરેચરમાં કર્યું ને, અને ABCD ન આવડતા કેમ બને? એમ જીવનમાં આ એકબીજાના શું હોય છે, સુમેળના પરિણામો આપણને એ ગુરુદેવજી બતાવે છે. હવે જો એ ફરીથી આગળ હવે કોઈ એકાંત કરતા હોય એના માટે, ભગવાનની ભક્તિના ભાવનો નિષેધ કરી જે ખાવા પીવા વગેરેના, પછી વાંચું શબ્દ વાંચું છે, જો ગુરુદેવસી એક આ આ શું તારી વૃત્તિ છે? ભગવાનની ભાવનાને એના બધાને છોડીને ક્યાં મન થાય છે તને બહારમાં ખાવા પીવાના ને એની શું છે આ શબ્દ શું છે? અરે તારી ભાવિ ગતિના આ ઇન્ડિકેશન હશે કદાચ. પૂછ વિચારવા જેવું છે, ના ભાઈ મને શું થાય, પર્વના આ દિવસો આવે પણ મારે બીજા કામ ઘણા છે. શું છે શબ્દ શું વાપરા છે? ભગવાનની ભક્તિના ભાવનો જ નહીં, એના એ બધા કેવા છે ભાવ? બંધના કારણ છે, અમારે રાગ જોતો ને તો આ શું છે તારા પીણા, ખાવા પીવા વગેરેના ભૂંડા રાગમાં જોડાય તે તો મરીને, શું શબ્દ છે દુર્ગતિ, એટલે શું, બહુ જ વિચારવા જેવું છે. એવા તો પરિણામ આપણે જોકે ન જ હોય કે જેને પાછળથી પશ્ચાતાપનો અવસર પણ ન મળે, એવા તીવ્ર પરિણામ આપણા જીવનમાં ન હોવા જોઈએ કે જેને પાછળથી શું થાય, રિગ્રેટ્સ કહીએ, પશ્ચાતાપ એવું પણ અવસર ન મળે. તો અહીંયા ચેતવણી ગુરુદેવ એ રીતે આપી દે, વિચાર કરજે, પરિણામ તો કરી લઈશ તને પણ એનું શું ફળ આવવાનું હોય છે વિચારજે. તો એ તે તો મરીને દુર્ગતિમાં જશે. જેને મહાપુણ્ય મળેલો મનુષ્ય પર્યાય પણ એને નહીં મળે દુર્ગતિમાં. તો કોઈ એવા તીવ્ર કસાઈના પરિણામે અને એવી જ પરંપરાના પરિણામ રહ્યા તો ક્યાંય નિગોદમાં ચાલ્યો જશે, અનંત કાળમાં પણ શું નહીં થાય એને, મનુષ્ય નહીં, કોઈ ત્રસ પર્યાય બે ઇન્દ્રિય આદિ પણ નહીં થાય. આપણને છે ને ખબર નહીં કઈ રીતે એક દુર્લભતા દેખાતી નથી કે આ મનુષ્યપણામાં પણ જૈન કુળમાં પણ સાચા દેવ શાસ્ત્ર ગુરુ સાથે તત્વ સમજી શકાય એટલો ક્ષોભસમ છે, એની પણ આપણને દુર્લભતા લાગતી નથી. તો આવા પરિણામો છે તો એ પોતાના જો ફરીથી દુર્લભતા હોય એ તો પોતાના પરિણામને પૂછી લે કેમ દુર્લભતા ભાસી નથી, કારણ કે વર્તમાન પુણ્યના યોગમાં એમ માને છે હું નિશ્ચિત થઈ ગયો છે. શું વિચારવા જેવું છે, વર્તમાન પુણ્યના યોગ છે, તારા પરિણામમાં શું છે, અને વર્તમાન યોગ મેળવું તે ભૂતકાળના ભાવનું ફળ, પણ વર્તમાન તારા પરિણામ કેવા થયા છે, વર્તમાન યોગમાં સંસ્કૃત થઈ ગયા છે, પણ ભાવિમાં શું થશે એનો વિચારણા નથી કરતા. કારણ કે માનો અત્યારનો યોગ મેળ્યો છે જાણે એવો ને એવો મારા માટે સદાય ટકી રહેવાનો છે, એવું જ એક મનમાં કલ્પના થઈ કે ગાંઠ વાગી જેવ હશે, પણ આ ક્યારે પણ ફરીથી સનરાઈઝ થાય ને એને ગુજરાતી હિન્દીમાં શું કહેવાતું હોય, સૂર્યોદય, ઉદય આવ્યો ને, અને એ સૂર્યોદય થયો છે એ ક્યારે પણ સૂર્યાસ્ત થાય નહીં, થાય છે તો શું સૂચવે છે, ઉદય શું સૂચવે છે, ઉદય અસ્તપણાને પામવાની યોગ્ય જ છે. તો આ તને જે સાતાનો ઉદય આવ્યો છે, પુણ્યનો ઉદય આવ્યો છે, એ એકવાર અસ્ત થવાને યોગ્ય જ છે, અને તારા શું પરિણામ ત્યારે થશે વિચારી લેવા છે અત્યારે. અરે પુણ્યના યોગમાં પણ શું છે, કોઈને પુણ્યના યોગમાં પણ તૃષ્ણાને વશ આકુતાની તીવ્રતા હશે, મને 25 કરોડ છે તો વધારે કેમ થશે, પણ આટલામાં પણ તને શું છે, એક બહુ જ વિચારવા જેવું છે, મિથ્યાત્વની તીવ્રતા તને શાંતિથી જમ વાળવા નહીં દેતા ને, તૃષ્ણામાં તને અધૂરું જ દેખાશે તને. તો અહીંયા તો પોતાને ભૂમિકાના ભગવાન આદિના ભાવો આવે, જે આચાર્ય મુનિરાજોને પણ આવે અને એનો પોતે નિષેધ કરે છે અને બીજા રાગમાં તીવ્ર રસથી જોડાય છે, તો કહે છે ગુરુદેવસિંહ તું મરીને, એક બહુ વિચારો ગુરુદેવસિંહ, આ તો અત્યારની વાત છે, ગુરુદેવસિંહે દીક્ષા લીધા પહેલાં ભાલેજમાં 22 વર્ષની પહેલાંની વાત છે, 21-22 પોતાના પાર્ટનરને શું કહી દીધું હતું, દરેકને નામ તો ખબર છે, નામની દેવાની જરૂર નથી, એક ગુરુદેવસિંહ તે વખતે એમની પણતી જોઈને ગુરુદેવથી રહેવાનું નહીં, એમના પ્રત્યે તિરસ્કારથી નહીં, પણ એમ કે તમે શું કરો છો, એમ કે આટલો બધો વેપાર ધંધાનો રસ છે, કોઈ ગામમાં આવે તો કોઈ સાંભળવા જેવું ને એવું કાંઈ નહીં, એને માટે ગુજરાતી શબ્દ ગુરુદેવ શું વાપરતા, એ રાતડિયા પછીની વાત છે, પણ આ ધંધાનો રસ ને એને બધાને શું લો વાટ કહેવાય, એના શું છે લો વાટ, એની જેમ આખો એમાં ને એમાં 24 કલાક, હાંજ પડે દુકાન બંધ થાય પણ નામું લખીને મેળ કર્યા વગર પણ ટાઈમ નથી, એવી દશા ગુરુદેવસિંહને એની દશા જોઈને એના પ્રત્યે કે શું છે, બહુ સરસ ગુરુદેવસિંહ પ્રવચનમાં બોલે છે ને, તમારા એવા કોઈ પરિણામ નથી શુભરાગના જોઈ શકાય. શું થાય? દેવ પર્યાય થાય અને મનુષ્યમાં જવાય. એવી રીતે એવા તીવ્ર માને હિંસાના પરિણામ એટલે ખાવા પીવાનાથી માંડીને એવા તીવ્ર કસાઈના પરિણામ નથી તો નરકમાં જાઓ. એક ખાલી કઈ ગતિ બાકી. આ આ વાત ક્યારેક વિચારમાં લીધી છે? ગુરુદેવજી શા માટે પ્રવચનમાં કહેતા હતા? આપણને પોતાને કહેતા, તું વિચારી લે, તારે આવા પરિણામ હોય તો વિચારી લેજે. ગુરુદેવ ક્યારે પણ કોઈનું દ્રષ્ટાંત આપે એ આપણે આપણા જીવનમાં વિચારવા જેવા માટે છે, કોઈના માટે એ નથી. તો અહીંયા તો કહે છે એ પોતે જો આવા પરિણામમાં રહેશે તો શું થશે. હવે હવે એની સામે મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ નથી. ઓલી તો સામે એક ચેતવણી આપણને આપી દીધી, હજી હજી તારી પાસે ઉપાય છે, હજી કોઈ મોડું નથી થયું, તો શું વિચારણા હવે કરવા જોઈએ? ભાઈના ખાવા પીવાના તીવ્ર પાપના ને રૂચિપૂર્વકના જેને બીજી કહીએ એમાં એટલી ગ્રદ્ધિ ભાવ હોય, આહાર સંજ્ઞા, આહારનો વિકલ્પ જુદી વાત છે અને આહારની સંજ્ઞા જુદી વાત છે. આહારનો વિકલ્પ ક્યાં ગુણસ્થાન સુધી હોઈ શકે? છઠ્ઠા સુધી મુનિરાજને પણ હોય છે, પણ શું નથી હોતું? આહાર સંજ્ઞા ન હોય, ગ્રદ્ધિ ભાવ પ્રકારના, તો જીવનમાં એવા પરિણામ તો હોય જ નહીં. મારે આવું જ જોવે ને આમ જ સહજ પુણના યોગે યોગ બને તો કોઈ ચિંતા ન કરવી. ચક્રવર્તીને એના આહારની તૈયારી એક વર્ષ પહેલાં થતી હોય, એનો કોઈ આહાર સંજ્ઞા નથી દેખાતું. કોને દેખાડે છે? એના પુણના ઉદયને દેખાડે છે. એટલે પુણના ઉદયની જુદી વાત છે, એમાં ગ્રદ્ધિ ભાવ કરીને આહાર સંજ્ઞા જુદી વાત છે, અને આહારનો વિકલ્પ આવો એ પણ જુદી વાત છે. હવે એના સામે હવે શું, કમસે કમ આવી તો ભાવના વિચારણા કરીએ. મારું સ્વરૂપ જ્ઞાન આવું ક્યાંય આવે? કાંઈ સમયસારના કલષ્ટીમાં મારું સ્વરૂપ જ્ઞાન, આત્મા સ્વયં જ્ઞાનમ નાનાત, હું મારું સ્વરૂપ જ જ્ઞાન, આત્મા સ્વયં જ્ઞાનમ, હું જ પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા છું. તો આચાર્ય પછી કહે, જો તું જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સિવાય બીજું કરે શું? જ્ઞાનાત અન્યત કરોતી કેમ? જ્ઞાન સિવાય બીજું તું કરી કેમ શકે? અને છતાં પરભાવસ્ય કરતા આત્મા, તું હું પરભાવનો રાગાદિ ભાવનો કરતા એ માને છે, એ તારા અજ્ઞાનમય મોહના પરિણામ, મિથ્યાત્વના. તો કમસે કમ આવી કંઈક સારી વિચારણા તો કરીએ. હું જ્ઞાન છું, હું મારું સ્વરૂપ જ્ઞાન છે, હું જ્ઞાન સ્વરૂપ છું, રાગ એ મારું સ્વરૂપ. આમ કહીને શું ગુરુદેવસિંહને કહેવાનું છે? રાગ જ્ઞાન મારું સ્વરૂપ છે, રાગ મારું સ્વરૂપ નથી. અરે આવી ભાવના કંઈક ઘૂંટાશે ને તો રાગની તીવ્રતાના કસાઈના પરિણામ નહીં થાય. તને શું ઘૂંટવા જેવું છે? જ્ઞાન મારું સ્વરૂપ છે, રાગ મારું સ્વરૂપ નથી, તો તીવ્ર પાપના કે કસાયના પરિણામો પણ એ મર્યાદામાં તને થઈ જશે. પણ એના માટે એક શું કરવા જેવું છે? બહુ જ ફરી ફરીને એ શબ્દો જ પૂજ્ય બેનસીના વચનામૃતમાં, તત્વનું ઘૂંટણ એ જીવન હોવું થઈ જાય. તત્વનું ઘૂંટણ અને શું છે બીજું? રુચિનું પોષણ. નવરા બેઠા હોય, કોઈનો વિકલ્પ દોડે જાય, એના કરતાં કંઈક તત્વ જે કંઈક ભલે જેટલું યાદ રાખ્યું કર્યું હોય એનું ઘૂંટણ કેમ ન થઈ શકે? ક્યારેક કોઈને પણ એવો સમય તો મળતો હશે ને, અહીંયા તો બહુ જ ટ્રાફિકમાં અટવાઈ ગયા, શું ગમે એટલી આકુરતા અને વિકલ્પ કરે શું ફાયદો એમાં? શું છે તો શું કરી શકાય છે ત્યાં? કે કંઈક તત્વ યાદ રાખ્યું હશે, કદાચ ન હોય તો હવે તો ઘણા સાધનથી એવી એક ભાવના કેમ ન આવે કે લાવ ટાઈમ છે તો હું કંઈક થોડું સાંભળું, કંઈક વિચારણા કરું. તો જીવન આપણું કેવું? તત્વનું ઘૂંટણ, અને તત્વના ઘૂંટણ દ્વારા મારી રુચિનું પોષણ થાય એ જ મારી ભાવના હોવી જોઈએ. મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ નથી. ફરીથી આ આ ક્યારની વાત છે? રાગ મારું સ્વરૂપ નથી ક્યારની વાત છે? વિતરાગ થઈ ગયા પછીની વાત છે. કોની વાત છે? કોના માટેની આ વાત છે? આપણી ભૂમિકાની વાત છે. જ્ઞાનીએ તો એવું ભેદ જ્ઞાન કરી જ લીધું છે સોગાનીજીએ તો એક પ્રવચનમાંથી આ શીખી લીધું છે, જ્ઞાન અને રાગ જુદા છે. આ તો આપણા માટે કહે છે કે આવી એક ભાવના, એમ જે સત્યને જાણે છે તેને લક્ષ્મી વગેરે પરપદાર્થની મમતા ઉપર સેજે કાપ મુકાય. જો શબ્દ શું આપ વિચારવા જોઈએ, કાપ મુકાય. અત્યારના જરાય ને એમ નથી, પણ એની એક મર્યાદા થઈ જાય છે. અને એ વાત ફરી ફરીને વિચારવા જેવું છે કે કમસે કમ એના વૃદ્ધિભાવમાં એકત્વપણામાં હવે જો મર્યાદા થશે તો ક્યારેક અભાવ સુધી પહોંચવાનો અવસર છે. પણ એમાં ને એમાં જ, એમ જે સત્યને જાણે, શું સત્ય છે કે હું જ્ઞાનમય ભગવાન આત્મા છું, રાગ એ મારું સ્વરૂપ નથી, એમ જે સત્ય જાણે છે એ અસ્થિમાં. તો નાસ્તિમાં શું છે? લક્ષ્મી વગેરે ખાસ. શું કામ લક્ષ્મી લીધી? સામાન્ય પણ આ જીવને રાગના નિમિત્તમાં શરીર હોય કે લક્ષ્મી હોય કે એના એવા, પછી કોઈ પણ લઈ લેવા, આ તો મુખ્યપણે વગેરે પર પદાર્થની મમતા ઉપર. ફરીથી શબ્દ શું છે? આપણે લક્ષ્મીથી ભેદજ્ઞાન કરશું તો પછી લક્ષ્મી વધે કે ઘટે? ઘટી જ જાય ને, કારણ કે એનાથી ભેદજ્ઞાન કરીએ એટલે પછી એના ઉપર ધ્યાન ન રહે ને પછી નુકસાન જાય બધું ને. શું થાય? શરીરથી ભેદજ્ઞાન કરીએ તો શરીર નિરોગ થાય કે બગડી જાય? કારણ કે ભેદજ્ઞાન કરીએ એટલે શરીરનું લક્ષ ન રહે અને એટલા માટે શરીરમાં રોગ થાય. અરે ભાઈ, એ ક્યાં છે? તારે આધીન છે. તું એનું એકત્વ કરે કે ન કરે એનું પદાર્થનું પરિણામ એની થવાનું. એ લક્ષ્મી રહેવી કે ન રહેવી તારી ઈચ્છાધીન નથી, ઉદયાધીન છે. અરે ઉદયાધીન તો ખરેખર નિમિત્ત છે કર્મનું ઉદય, એ સ્કંધોનું એ રૂપનું પરિણામ છે. સાતાના ઉદય લક્ષ્મી છે એ પણ એમાં એકબીજામાં શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તારી ઈચ્છાને તો કોઈ પ્રશ્ન જ નથી. તો એ તેને લક્ષ્મી વગેરે પર પદાર્થની મમતા ઉપર હવે શબ્દ મુખ્ય કયો જેવો છે? સહેજે. એના પ્રત્યેના એના તીવ્ર પરિણામમાં મર્યાદા આવ્યા વગર, અને પાછું કેવું છે? સહેજે કાપ મુકાઈ જશે, મર્યાદા આવ્યા વગર રહેશે નહીં. અને અને એની જગ્યાએ શું થશે? ફરીથી ગુરુદેવ શું સ્ટેજ આપ્યા? એક સ્ટેપ વાઇઝ સ્ટેપ વિચારે. પહેલો સ્ટેપ કયો લીધો? કે જ્ઞાન મારું સ્વરૂપ છે, રાગ મારું સ્વરૂપ નથી. અને આવી જ્યાં સત્યની, જ્યાં પેને પોતાને આત્માના હિતને માટેની જ્યાં ભાવના જાગે છે તો શું છે? નાસ્તિમાં શું આવે છે? કે પર પદાર્થ. એમાં તો લક્ષ્મી લીધા કોઈ પણ પદાર્થ, કોઈને ખાવા પીવાની હોય, કોઈને જોવાની કે જે કાંઈ, એ ઉપરમાં શું આવી જશે? મર્યાદા આવી જશે, કાપ મુકાશે એટલે મર્યાદા આવી જશે. અને તો એની જગ્યાએ શું થશે? એ અસ્થિની વાત ને ઓલું એક જ કામ છે, એમાં નાસ્તિ આપી દીધી, હવે અસ્થિમાં કે ભગવાનની ભક્તિ પ્રભાવના વગેરેના ભાવ ઉછળે છે. શું છે? સહજપણે આવા ભાવ. ચાલો એક વિચારીએ, આ તો અહીંયા છે જ, પણ બીજી રીતે વિચારીએ. પંચકલાણક હોય સૌદરી મિન્દ્ર, એના જીવનમાં કેટલા પંચકલાણક કરતા હશે? કદાચ 50-100 કેટલા હશે? કેટલા કરતા હોય? નહીં વધારે જી, 1,00,000,000,000 કેટલા છે? ઘણા અસંગ જેવા કરતા હોય છે એને, કારણ કે એનું મોટું આયુષ્ય સાગરોપમના. તો ક્યારેક એમ નહીં થતું એ હવે બહુ જ કર્યું, કોકને મોકલી દેશું જન્મ કલ્યાણ વખતે, ભાઈ તું તાંડવ નૃત્ય કરી આવજે, શું કરશે? ફરીથી કોની વાત ચાલે છે? સૌધર્મિન્દ્ર કેવા છે? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એક ભવ તારી છે, મતિશ્રુદ્ધિ ત્રણ જ્ઞાનના ધારક છે. એને પણ જો આવું પ્રકારે ભગવાનની ભક્તિનો ભાવ, અને તાંડવ નૃત્ય એટલે શું? ઉત્કૃષ્ટપણે ભક્તિની ઉછળે છે એને. જેમ જગતમાં એક શું હોય છે, નેત્ર ખોલે છે, કેવું છે તાંડવ? બધું કેવું હોય છે? કસાયની પાપનું હોય છે. અહીંયા કેવું છે? એક તાંડવ નૃત્ય છે, એ ભગવાનની ભક્તિ પ્રભાવનાનો. એ સમોસણની રચના થતી હશે કેવી હોય છે? નહીં કંઈક સમાજ સંસ્કૃતિ વાંચ્યું હશે ક્યાં? એ કુબેર રચના કરે છે અને એને આશ્ચર્ય થાય કે આવું અરે ભાઈ, કારણ કે તે રચના કરી છે, પુણ્ય તો તીર્થંકરના છે. સ્વયં પોતે રચના કરે છે અને પોતાને આશ્ચર્ય લાગે છે, તો એવા પ્રકાર પણ પ્રભાવનાને શા માટે બધી ઘરમાં આવ્યા પહેલાં પણ 6 મહિના પહેલાં શું કરે છે? રત્નોની કોણ બધું કરતા હશે? એ પણ એક પ્રભાવનાનું નિમિત્ત બને છે. એનું 9 મહિના સવા તો એ છે, 6 મહિના અગાઉ આટલો ઘણા નેમ થાય, આટલું બધું ઠાઠબાઠ શું કરવાનું? તીર્થ એક સાદાઈથી જન્મ કેટલાક ન ઉજવી લેવાય સાદાઈથી. અરે ભાઈ, આવા પ્રસંગ પણ કોઈ જીવને સાધનામાં જોડાવાનું એક નિમિત્ત બનતું હોય છે. સામાન્યપણે કોઈનું મોટું પ્રોસેસન ચાલતું હોય તો જોઈને આપણને શું થાય, હો આટલું બધું આવું બધું છે એમ. આવી રીતે જૈન ધર્મની પ્રભાવના અને એક સમ્યક દ્રષ્ટિનું પણ એક પ્રભાવના એક અંગ છે એનો. તો અહીંયા ભક્તિ, પ્રભાવના વગેરેના ભાવ ઉછળે છે. કેવી રીતે? સહજપણે. જેમ ઓલામાં છે ને, સહજ એનો કાપ મુકાય, એમ અહીંયા સહજપણે આવા ભાવ પાછા શબ્દ શું વાપરે છે ગુરુદર્શી? સામાન્ય હોઈને પણ કેવા છે? ઉછળતા હોય છે, ઉત્સાહિત હોય છે, ઉલ્લાસ હોય છે. ઓહો, આ પ્રસંગ આવે છે તો એના હૃદયમાં આનંદ ઉમંગ આવતા હોય છે. અને છતાં આ પાછું કંઈક શું આવી ગયું? આમ આખો ઉત્સાહ છૂટી ગયો ને. છતાં અરે, આ પોતાની ભૂમિકાના છે, છતાં દ્રષ્ટિમાં શું છે, જ્ઞાનમાં શું તર, છતાં ત્યાં 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 એટલે શું? જો ત્યાં એટલે છે ને આ ક્ષેત્રને લેવું, ત્યાં એટલે તે સમયે શું છે ને. તો આમ જનરલી ત્યાં શબ્દ આપણે શેના માટે વાપરતા હોય છે? ક્ષેત્ર માટે વાપરતા. અહીંયા ત્યાં એટલે શું છે? તે સમયે, તે કાળે, તે વખતે તે જાણે છે, જ્ઞાની જાણે છે કે આ રાગ છે, આ કાંઈ ધર્મ. આપણે પણ એવી ભાવના, ભલે આપણે વિકલ્પાત્મકમાં છીએ, પણ ક્યારે આપણને એમ ડર લાગે છે જો આવું રાગથી ભેદજ્ઞાન કરશું ને તો રાગ જ નહીં આવે, અને રાગ આવશે તો રાગથી એકત્વ થઈ જશે. બે વાત સાચી છે ને. રાગથી ભેદજ્ઞાન કરીએ તો આવો ભગવાનની પૂજા ભક્તિનો પ્રભાવનાનો રાગ આવે કે ન આવે? ન આવે ને. અરે ભાઈ, એકત્વ કરવું જુદી વાત છે અને રાગ આવવો જુદી વાત છે. રાગ આવવો એ કોના સંબંધી છે? ચારિત્ર સંબંધી છે. અને રાગમાં ધર્મ માનવો, એકત્વ કરવી કોના સંબંધી છે? શ્રદ્ધા સંબંધી છે. બે જુદી જુદી વાત છે. ક્યારે પણ દવા લઈએ છીએ અને દવા મીઠી લાગે છે એટલે લઈએ છીએ ને, તો શું કામ લઈએ છીએ? દવા લેવાની ક્રિયા દવા ભાવે છે એ સૂચક છે કે નહીં? દવા લેવાની ક્રિયા દવા ગમે છે ભાવે છે એનું શું છે? બે વાત જુદી છે. દવા લેવી પડે છે એ લેવામાં એનો રસ નથી, લેવાની ક્રિયા વખતે છે એને. એ રીતે અહીંયા કે છતાં આવું ભાવ ઉછળે, છતાં તે જાણે છે, જ્ઞાની ધર્માત્મા જાણે કે આ રાગ છે. દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવનાનો, એની ભક્તિનો એ બધો રાગ છે, આ કાંઈ ધર્મ. આ એક મુખ્ય ગુરુદેશનું વિચારવા જેવું છે. કોઈને એમ થાય ગુરુદેવ પુણ્ય છોડાય, એ રીતે એમ નથી. પુણ્યમાં ધર્મ માનવાનું છોડાયું છે. અને જો એમાં જ હોત તો ગુરુદેવના નિમિત્ત આટલા જીન મંદિર ક્યાંથી બન્યા હોત? એટલે તીર્થયાત્રા આપણે એટલી તીર્થયાત્રા નથી કરી. ગુરુદેવશ્રી જે કરી છે, કરી છે ક્યારે? કે 4-4.5 મહિનાની યાત્રા કરી છે કોઈ દિન? અહીંયા તો માંડ 4 દિન એટલે 3 દિન પૂરું થતું હોય કહેતા હોય. બહુ જ વિચારવા જેવું છે. ક્યારે આપણા એટલા પરિણામો નથી ટકતા કે એટલો વખત સુધી? ચલો ગુરુદેવશ્રી નહીં, તે સાથેના મુમુક્ષોનો વિચાર કરવા જેવો છે. ત્યારે બધું શું હશે? બધું ફ્લાઇંગ હતું, બધી એસી, બધી ટ્રેનો હતી ને બસો હતી બધી.